समय सार भगवान कुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो साथे आपणे करी रह्या छीए। एमां मोक्ष अधिकार आजे शुरू करीए छीए। बंद अधिकार पूरो थयो ते पछीथी आजे आपणे मोक्ष अधिकार शुरू करीए छीए। અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન શરૂઆત જ એ રીતે કરે છે કે અથ પ્રવિશતિ મોક્ષ અને પછી કળશ 180 કહે છે। તેની પહેલા પંડિતજી એક કાવ્ય કહે છે કે કર્મ બંધ સૌ કાપીને પહોંચ્યા મોક્ષ સુથાન નમો સિદ્ધ પરમાત્મા કરું ધ્યાન અમલાન। કર્મબંધ સૌ કાપીને બધા જ કર્મબંધોનો નાશ કરીને સુસ્થાન મોક્ષની પ્રાપ્તિ કરી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું। સર્વ મલિનતા રહિત ધ્યાન એ દ્વારા એવા સિદ્ધ પદની પ્રાપ્તિ। અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 180 કહે છે, દ્વિધા કૃત્ય પ્રજ્ઞા કચદલના દ્વંદ પુરુષૌ નૈન મોક્ષમ સાક્ષાત પુરુષ ઉપલંભૈકનિયતમ ઇદાની મુન્મચ્છસ્તસ જ પરમાનંદ સરસમ પરમ પૂર્ણમ જ્ઞાનમ કૃત સકલ કૃત્યમ વિજયતિ। શ્લોકના અર્થમાં કહે છે, ઇદાનિમ એટલે હવે, બંધ પદાર્થ પછી, પ્રજ્ઞા કચ દલનાત બંધ પુરુષો દ્વિધાકૃત પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા જુદા જુદા બે કરીને પુરુષમ ઉપલંભ એક નિયતમ પુરુષને કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને સાક્ષાત મોક્ષમ નયત સાક્ષાત મોક્ષ પમાડતું થકું પૂર્ણમ જ્ઞાનમ વિજય તે પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે। કેવું છે તે જ્ઞાન? ઉન્મજ્જત સહજ પરમ આનંદ સરસમ પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાંત રસ યુક્ત છે। પરમ કૃત સકલ કૃત્યમ ઉત્કૃષ્ટ છે અને કરવા યોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધા છે, એટલે કે જેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી એવું છે। હવે બંધ પદાર્થ પછી પ્રજ્ઞારૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા એટલે જુદા જુદા બે કરીને, પુરુષ એટલે આત્મા અને બંધ એ બંધને અને આત્માને જ્ઞાનરૂપી કરવત વડે ભિન્ન કરી દઈને પુરુષને એટલે કે આત્માને કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે એટલે કે એ સ્વરૂપ અનુભવમાં જ આવે એવું છે અને જેટલું જે અનુભવમાં આવ્યું છે એ જ આત્મા છે. જેટલું સ્વરૂપ અનુભવન છે તેટલો જ આત્મા છે. જે અનુભવાય છે તે જ આત્મા છે. આત્મા જ અનુભવાય છે. અનુભૂતિ વડે જ જે નિશ્ચિત છે એ સ્વરૂપ એ જ આત્મા છે. એ જ પુરુષ એ પુરુષને બંધથી કર્મ બંધથી જુદો કર્યો. કેવી રીતે જુદો કર્યો? તો કે પ્રજ્ઞારૂપી કરવત વડે. પ્રજ્ઞા એટલે જ્ઞાન વડે આ કર્મબંધ અને આ ભગવાન આત્મા જે અનુભૂતિનો વિષય છે તેવો તે ભગવાન આત્મા જે અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને સૌથી પહેલા કળશમાં પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત તો કરી છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. જે અનુભવમાં આવે છે એવો અહીંયા કહે છે કે અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને. જો અહીંયા વચ્ચે જ મૂક્યો છે એટલે બીજી કોઈ રીતે આત્મા એને અનુભવમાં આવે છે, જણાય છે, ખ્યાલમાં આવે છે એવો કોઈ નથી. એટલે જે અનુભવમાં આવે છે એ સિવાય બીજા કોઈને આત્મા કહેવાય નહીં. એટલે અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને. કોઈ એમ કહેતું હોય કે અનુભવમાં આવે એ પણ આત્મા અને એ સિવાય બીજું પણ કંઈક છે આત્મા, તો એમ નથી. જે માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને સાક્ષાત મોક્ષ પમાડતું થકું પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. એવા આ મુક્ત સ્વરૂપ ભગવાન આત્માને પર્યાયમાં એવી પૂર્ણ જ્ઞાનની દશામાં પહોંચાડતું એવું એ પૂર્ણ જ્ઞાન હંમેશ માટે પ્રવર્તે છે, જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? તો કે છે કે પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ. સરસ એટલે રસ સહિત. સરસ એટલે રસ સહિત અર્થાત રસયુક્ત છે. એવું છે તે જ્ઞાન કે પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે રસયુક્ત છે. એમાં આનંદ રહેલો છે. આનંદ સહિત રસયુક્ત છે, ઉત્કૃષ્ટ છે. અને કરવા યોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધા છે એવું છે. એટલે કે હવે એને કાંઈ કરવાનું બાકી રહ્યું નહીં. જ્ઞાને આ ભગવાન આત્માને અને કર્મબંધને જુદા કરી દીધા એટલે હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. બહુ સરસ કળશ મૂક્યો છે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની. આ જ વિશેષતા છે, ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસે છે અને બહુ સુંદર રીતે પીરસે છે. આ કળશનો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો
પાના નંબર 377.
ગુરુદેવ કહે છે કે જો શું કહે છે કે જેટલા સિદ્ધ પરમાત્મા થયા, જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે બધાએ સમસ્ત કર્મનો નાશ કરીને થયા છે. તેઓ સમસ્ત દુઃખનો સંપૂર્ણ નાશ કરીને પરિપૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરીને અમ્લાન એટલે નિર્મળ, મળ વિનાનું અમ્લાન, અમ્લાન એટલે મળ વિનાનું નિર્મળ નિર્વિકાર નિજ આત્માનું ધ્યાન કરું છું. અંદરમાં સિદ્ધ સમાન શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યનું ધ્યાન કરું છું અને બહારમાં ભગવાન સિદ્ધનું ધ્યાન કરું છું. ગુરુદેવે કેવો સરસ અર્થ કર્યો છે અહીંયા. કહે છે કે અંદરમાં સિદ્ધ સમાન શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યનું ધ્યાન કરું છું અને બહારમાં સિદ્ધ ભગવાનનું ધ્યાન કરું છું. સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરીને નિર્મળ નિર્વિકાર નિજ આત્માનું ધ્યાન કરું છું. એનો અર્થ એ રીતે કર્યો કે સિદ્ધ ભગવંતને નમસ્કાર કરું છું એ તો બહારમાં, પણ પોતે પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, નિજ આત્માનું ધ્યાન કરે છે. અહીંયા લખ્યું છે ને કે નમો સિદ્ધ પરમાત્મા કરું ધ્યાન અમલાન. સિદ્ધ પરમાત્મા પણ પોતે ધ્યાન દ્વારા જ સિદ્ધ થયા છે, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તે નિર્વિકલ્પ ધ્યાનમાં થઈ અને પછી સિદ્ધત્વને પ્રાપ્ત કર્યું છે. જે કંઈ થયું છે તે પોતાના સ્વરૂપમાં લીનતા અને પછી રમણતા અને પછી આગળ વધતા વધતા સ્થિરતા કરતા બધું પ્રાપ્ત થાય છે. એમ જ એમને પ્રાપ્ત થયું છે એટલે હું પણ એવું ધ્યાન કરું છું. જો ધ્યાનનું મહત્વ અહીંયા આ કાવ્યમાં જયચંદજીએ સમજાવી દીધું છે. પંડિત જયચંદજીના જે અર્થ છે એ પણ ખૂબ મનન કરવા યોગ્ય અર્થ છે. એ આખું શાસ્ત્ર એ દ્વારા બની જાય છે. આજે ભાવાર્થ લખ્યા છે ને એ પણ એક પ્રકારે એક શાસ્ત્ર જ છે. કેવા આપણા સદભાગ્ય કે આપણને તો આ બધું બહુ સહેલાઈથી સરળતાપૂર્વક પ્રાપ્ત થઈ ગયું. આ કુંદકુંદાચાર્ય ભગવાનની આવી ગાથાઓ, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આવી ટીકા અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા એ અને આ પંડિતજીએ જે ભાવાર્થ લખ્યા એ અને પાછું બધું ગુજરાતીમાં ભાષાંતર થયેલું અને ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કરી અને બધું સમજાવ્યું. આનાથી વધારે શું જોઈએ? કેવું પુણ્ય આપણું, બધું સહેલાઈથી આપણને તો પ્રાપ્ત થઈ ગયું. હવે આગળ કહે છે પાના નંબર 378 ઉપર શરૂઆતમાં જ કે પ્રથમ ટીકાકાર એટલે અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે હવે મોક્ષ પ્રવેશ કરે છે. મોક્ષ એ પર્યાય છે, એ ત્રિકાળી વસ્તુ નથી. મોક્ષ એ પર્યાય છે. જેમ સંસાર વિકારી ભેખ છે અને મોક્ષ માર્ગ અંશે નિર્મળ ભેખ છે, તેમ મોક્ષ છે એ પૂર્ણ આનંદની દશાનો ભેખ છે. મોક્ષ માર્ગ છે એ અંશે ભેખ છે, અંશે નિર્મળ ભેખ છે, અને મોક્ષ એ પૂર્ણ દશા છે એટલે એ પૂર્ણ આનંદની દશાનો ભેખ છે. એ વેશ છે, એ પણ વેશ છે, ભેખ છે. જેટલી કોઈ નવી નવી અવસ્થાઓ થાય છે તે બધા ભેખ એટલે સ્વાંગ છે. મોક્ષ એક સ્વાંગ છે અને કાયમ રહેનારું તત્વ તો ત્રિકાળી એક ધ્રુવ ચિન્ન માત્ર સ્વરૂપ પ્રભુ આત્મા છે. પણ મોક્ષ એવો સ્વાંગ છે કે એક વખત એ સ્વાંગ લીધા પછીથી એ ફરીથી બીજા સ્વાંગમાં જતો નથી. આ એવો સ્વાંગ છે. બીજા બધા સ્વાંગ તો બદલાઈ જાય છે, ચાલ્યા જાય છે, પણ આ મોક્ષનો સ્વાંગ પછી જતો નથી. એ પંચમ ગતિ એક વખત પ્રાપ્ત થયા પછીથી જીવને બીજો વેશ લેવાની, બીજી ગતિ કરવાની જરૂર રહેતી નથી. એ સ્વાંગ પછી એ શાશ્વત થઈ જાય છે, એ દશા પછી કાયમ માટે રહી જાય છે. એવો એ મોક્ષનો સ્વાંગ છે, પર્યાય છે. એટલે ગુરુદેવે આ રીતે સમજાવ્યું છે. પણ આપણે જાણીએ છીએ કે એક વખત મોક્ષ થયા પછીથી જીવ ફરીને પાછો સંસારમાં આવતો નથી. આગળ કહે છે કે જેમ નૃત્યના અખાડામાં નાટકમાં સ્વાંગ એટલે નાટક કરનારો જે વેશ ભજવનારો છે એ વેશ લઈને પ્રવેશ કરે છે, તેમ અહીં મોક્ષ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. આ બધા સ્વાંગ કોના છે? આ સ્વાંગ તો બધા આત્માના છે. આત્મા એવા સ્વાંગે દેખાય છે, આત્મા એવા સ્વાંગે દેખાય છે. એટલે કહે છે કે અહીં મોક્ષ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. નાટકમાં જુદા જુદા વેશ આવે ને, એટલે અહીંયા એવો આ વેશ આવ્યો છે. આ છેલ્લો વેશ છે પ્રભુ. આ વેશ ભજવાઈને પછી પાછો એ ફરતો નથી. આ વેશ ભજવાઈ ગયા પછીથી એ જ વેશમાં જીવ અનંત કાળ સુધી સુખ શાંતિ આનંદમાં વિરાજે છે એવો આ અભૂતપૂર્વ વેશ છે, એવો આ અભૂતપૂર્વ સ્વાંગ છે. પહેલા વાર્તાઓમાં એવું સાંભળ્યું હતું કે ભરતશ્રી અને ગોપી એવા એ બધી કોઈ વાર્તાઓ હતી, એમાં એવું સાંભળ્યું હતું કે એક વખત એવો વેશ ભજવતા ભજવતા એ જીવને એટલો બધો વૈરાગ્ય આવી ગયો કે ત્યાંથી જ પછી એ જે કપડા વૈરાગ જે સાધુના વેશમાં એણે એ વેશ ભજવ્યો હતો પછી એ કપડા ઉતાર્યા જ નહીં અને એ સાધુ થઈને ચાલ્યા ગયા. જે વેશ ભજવતા હતા કે ઘણી વાર આ વેશ તો ભજ્યો પણ હવે આ વેશ જે છે એને કાયમ કરી દેવો છે એમ કરીને ચાલ્યા ગયા, એ જ વેશમાં સાધુ થઈ ગયા. ત્યાંથી ને ત્યાંથી જ નાટકમાંથી ત્યાંથી એ જ કપડે ચાલ્યા ગયા. આવી વાર્તા સાંભળી હતી. અહીંયા કહે છે કે આ મોક્ષ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. આપણે નવ તત્વની અપેક્ષાએ વિચાર કરીએ તો જીવ છે એનાથી આ બધા તત્વો જુદા છે. ત્યાં જ્ઞાન સર્વસ્વાંગને જાણનારું છે, બધા જ વેશને જાણનારું જ્ઞાન છે. શું કહ્યું કે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન એ આશ્રવને પુણ્યપાપને બંધને સંવરને નિજરાને મોક્ષને એ બધાને બધા સ્વાંગને જાણે છે, બધી પર્યાયને જાણે છે. અને પછી આગળ 320 ગાથામાં એ આવશે કે જ્ઞાન આ બધા સ્વાંગને જાણે છે. તેથી અધિકારના આદિમાં આચાર્ય દેવ સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે. અને એમાં આ કળશ 180 અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જુઓ શું કહે છે કે હવે એટલે કે બંધ પદાર્થ પછી પ્રજ્ઞારૂપી કરવત વડે એટલે અંત સન્મુખ વળેલી વર્તમાન જ્ઞાન દશારૂપી કરવત વડે. જો જ્ઞાન કાંઈ બહારથી આવતું નથી, કોઈ પુસ્તક વાંચવાથી માહિતી પ્રાપ્ત થઈ એને જ્ઞાન કહ્યું નથી, શાસ્ત્રનો અભ્યાસ કરવાથી દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરવાથી જે પ્રાપ્ત થયું છે એને જ્ઞાન નથી કહ્યું, પરંતુ એવા દ્રવ્યશ્રુતને સાંભળી સમજી એના ઉપર મનન મંથન ચિંતન કરી એને આત્મસાત કરી અને જેવું દ્રવ્યશ્રુત છે એવું ભાવશ્રુત જે પ્રગટ થાય છે અને એમ થતા એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપને જાણે છે અને જે જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન એટલે ધ્રુવ તરફ ઢળતા જે જ્ઞાન થયું છે તે જ્ઞાન એટલે કહે છે કે અંત સન્મુખ વળેલી વર્તમાન જ્ઞાન દશારૂપી કરવત વડે વિદારણ દ્વારા પુરુષ કહેતા આત્મા અને રાગને બંધને છેદી જુદા પાડવામાં આવે છે. જેમ લાકડાને કરવત વડે કાપતા બે ટુકડા થઈ જાય છે તેમ આ પ્રજ્ઞારૂપી કરવત વડે છેદતા આત્મા અને રાગ જુદા પડી જાય છે. જો બંધને સ્થાને અહીંયા ગુરુદેવે રાગ લીધું છે કે રાગ એ જ બંધનું કારણ છે એટલે ગુરુદેવે રાગ લીધું છે. રાગ એ પછી એને રહેતો નથી, એ જુદો પડી જાય છે ત્યાર પછીથી રાગ એને રહેતો જ નથી. રાગ નથી રહેતો તો પછી કર્મ બંધ પડતો જ નથી. એ અપેક્ષાથી અહીંયા ગુરુદેવે અહીંયા એમ લીધું છે કે પ્રજ્ઞારૂપી કરવત વડે છેદતા આત્મા અને રાગ જુદા પડી જાય છે. બંધ એટલે રાગ અર્થાંત વ્યવહાર ભાવ અને આત્મા નિશ્ચય શુદ્ધ વસ્તુ બંને પ્રજ્ઞા કરવતથી છેદાતા ભિન્ન પડી જાય છે. બંધ અને આત્મા બે ભિન્ન ચીજ છે. બંધ અને આત્મા એ જુદી વસ્તુ છે. ભગવાન આત્મા ચેતન છે અને આ બંધ છે એ તો જડ છે. રાગને કારણે જે બંધ પડે છે એ બંધ કંઈ જાણતો પણ નથી કે એ કેવી રીતે પડે છે અને કોને પડે છે. કર્મનાબંધ ક્યાં જાણે છે કે એ કોની સમીપમાં પડ્યા છે, એને ક્યાં જ્ઞાન છે? આ ભગવાન આત્મા એનું જ્ઞાન કરે છે. કે છે કે બંધ અને આત્મા બે ભિન્ન ચીજ છે, એને પોતાના જ્ઞાનમાં ભિન્ન જાણવા, એનું નામ ધર્મ, એનું નામ મોક્ષનો માર્ગ. પોતે ભગવાન આત્મા આ બંધથી આ રાગથી જુદો છે એમ બરાબર પ્રત્યક્ષ જાણવું, એવી શ્રદ્ધા બરાબર સમ્યક થવી, એનું નામ ધર્મ. આગળ કહે છે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ આત્મા અને પર્યાયમાં થતા પુણ્ય પાપનો રાગનો સમૂહ બે વસ્તુ જુદી છે. એક તરફ ભગવાન આત્મા અને બીજી તરફ આ બધું પુણ્ય પાપ રાગ મિથ્યાત્વ, આ બધું બીજી તરફ. ગુરુદેવ ઘણી વાર એમ કહે છે કે એક તરફ રામ અને બીજી તરફ ગામ, આ સંસારના પ્રયોજનભૂત જે વિકારી ભાવ વિભાવ ભાવો રૂપી જે ગામ છે એ આ ભગવાન આત્મારૂપ રામથી જુદું છે. એક તરફ આ ભગવાન આત્મા રામ છે અને બીજી તરફ આ રાગ દ્વેષના ભાવ છે, આ જ્ઞાન છે, આ પુણ્ય પાપના શુભાશુભ ભાવ છે, આ બધું બીજી તરફ છે. એનાથી જુદો ભગવાન આત્મા. એટલે કહે છે કે અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ આત્મા અને પર્યાયમાં થતા પુણ્ય પાપનો રાગનો સમૂહ રાગ ગ્રામ, એ બંનેને જુદા કરીને પુરુષમ ઉપલમ એક નિયતમ, પુરુષને કે જે પુરુષ માત્ર અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને સાક્ષાત મોક્ષમ નયત, સાક્ષાત મોક્ષ પ્રમાણતું થતું, પૂર્ણમ જ્ઞાનમ વિજયતે, પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. શું કહે છે કે જેટલા કોઈ રાગાદિના વિકલ્પ છે એનાથી ભગવાન આત્માને ભિન્ન જાણીને રાગનું લક્ષ છોડી રાગથી અધિક જે વસ્તુ અંદર જ્ઞાન સ્વરૂપ છે તેમાં ડરતા જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ વડે ભગવાન આત્મા નિશ્ચિત થાય છે, પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે, એ ભગવાન આત્મા છે. કઈ રીતે અનુભવમાં આવે છે કે રાગનું અને પરનું લક્ષ છોડીને સ્વરૂપનું લક્ષ કરતા, ધ્રુવનું લક્ષ કરતા જે અનુભવમાં આવે છે એ ભગવાન આત્મા, એમ એને નિશ્ચિત થાય છે, પ્રાપ્ત થાય છે. એ રાગ વડે કે વ્યવહાર વડે આત્મા કંઈ પ્રાપ્ત થતો નથી, રાગ અને વ્યવહારથી આત્મા પ્રાપ્ત થતો નથી. જેનાથી આત્મા ભિન્ન પાડવો છે એનાથી એ કેવી રીતે પ્રાપ્ત થાય? રાગથી તો ભગવાન આત્માને જુદો કરવો છે, જુદો પાડવો છે. આ રાગ અને વિભાવ ભાવ અને વિકારી ભાવ, આ શુભાશુભ ભાવ, આ બધાથી તો ભગવાન આત્માને જુદો પાડવો છે, એનાથી ભિન્ન કરવો છે. તો પછી એના દ્વારા એ કેવી રીતે ભિન્ન થાય, એના દ્વારા એ ભિન્ન કેવી રીતે અનુભવાય? એટલે કે રાગ દ્વારા એ આત્મા કેવી રીતે જુદો અનુભવમાં આવે, એટલે એ શક્ય જ નથી. શુભભાવથી તો આત્માને જુદો પાડવો છે અને પછી શુભભાવ દ્વારા આત્મા જાણવો, એ વાત બને કેવી રીતે? જેનાથી જુદા પડવાનું છે એના દ્વારા એ જણાય ક્યાંથી? કે કેવો સરસ તર્ક મૂક્યો છે ગુરુદેવ અહીંયા, કહે છે કે જેનાથી આત્મા ભિન્ન પાડવો છે એનાથી કેમ પ્રાપ્ત થાય? રાગથી વ્યવહારથી તો આત્મા ભિન્ન કરવો છે, તો એનાથી આત્મા કેમ પ્રાપ્ત થાય? એટલે કે ન જ થાય. દરેક પ્રવચનમાં ગુરુદેવ નિશ્ચય અને વ્યવહારની વાત જેમ છે તેમ સમજાવે છે. એ ગાથાને અનુકૂળ, એ ગાથામાં જે પ્રયોજન છે એ પ્રયોજનને સમજાવે એવી રીતે ગુરુદેવ ત્યાં રહેલા વ્યવહારને નિશ્ચયથી જુદો પાડીને સમજાવે છે. અહીંયા પણ જુઓ એ રીતે વાત મૂકી, રાગથી વ્યવહારથી તો આત્મા ભિન્ન કરવો છે. રાગ છે એ તો વ્યવહાર છે, શુભભાવ છે એ તો બધો વ્યવહાર છે, એ તો પરના લક્ષે થતો ભાવ છે. એવા પરથી તો આ ભગવાન આત્મા જે સ્વ છે એને જુદું કરવું છે, તો પછી એ પર દ્વારા સ્વ કેવી રીતે જણાય, એ પર દ્વારા સ્વનો અનુભવ કેવી રીતે થાય, એ પર દ્વારા સ્વની પ્રાપ્તિ કેવી રીતે થાય, એટલે કે ન જ થાય. કેવા ન્યાય મૂક્યા છે, એક પછી એક તર્ક અને ન્યાય દ્વારા ગુરુદેવે વસ્તુના સ્વરૂપને ખૂબ સ્પષ્ટ કરી નાખ્યું છે. અહીંયા 379માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પુરુષ અને બંધને, પુરુષ એક તરફ છે અને બીજી તરફ બંધ, કર્મનો બંધ, એવા પુરુષને અને બંધને પ્રજ્ઞા વડે, જ્ઞાન વડે છેદીને પુરુષને મોક્ષ પમાડતું થકું પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. ભગવાન આત્મા દ્રવ્યરૂપથી શક્તિરૂપથી સ્વભાવે તો સદા મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ જ છે. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, પણ એ શક્તિ અપેક્ષાએ વાત કરી, એ દ્રવ્ય રૂપે વાત કરી, એટલે સ્વભાવથી, એના સ્વભાવથી તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે. તેને પર્યાયમાં મોક્ષ પમાડતું અર્થાંત અબંધ દશાને પમાડતું, બંધ દશાનો નાશ કરતું, પર્યાયમાં મુક્ત અવસ્થા પ્રાપ્ત કરાવતું, એવા ભગવાન આત્માને પર્યાયમાં મોક્ષ પમાડતું એટલે કે પર્યાયમાં મુક્ત અવસ્થા પ્રાપ્ત કરાવતું, અબંધ દશાને પમાડતું એવું શું છે, એ પૂર્ણ જ્ઞાન છે. અને એ પૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. મોક્ષ દશામાં જ્ઞાનની પૂર્ણતા જયવંત વર્તે છે, અર્થાત એવું ને એવું પૂર્ણ જ્ઞાન સ આદિ અનંત કાળ સુધી પ્રગટ થયા જ કરે છે. મોક્ષ થયા પછી હવે એમાં અપૂર્ણતા થશે નહીં એમ કહે છે, જયવંત વર્તે છે હંમેશ માટે, એવું ને એવું જ્ઞાન રહ્યા કરે છે. હવે કહે છે કે કેવું છે તે જ્ઞાન, તો કે પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત રસ યુક્ત છે. ઉન્મજ્જત કહ્યું ને, એટલે કે અંદર શક્તિરૂપે જે કેવળ જ્ઞાન હતું તે પર્યાયમાં પ્રગટ થયું છે. શું કહ્યું કે કેવળ જ્ઞાન પર્યાયમાં નહોતું, શક્તિરૂપે અંદર હતું, સર્વજ્ઞતા અંદરમાં શક્તિરૂપે પડી છે. કેવળ જ્ઞાન એ અંદરમાં શક્તિરૂપે પડ્યું છે, હવે એ કેવળ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું છે. કેવળ જ્ઞાન પર્યાયમાં નહોતું, શક્તિરૂપે અંદર હતું, તે શક્તિના પિંડમાં અંતર એકાગ્ર થતા એ કેવળ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું. રીત પણ બતાવી અને કઈ રીતે પ્રગટ થયું અને કેવું છે જ્ઞાન, એ બધી વાત એક સાથે કળશમાં લઈ લીધી છે. કે છે કે તે કેવળ જ્ઞાન સહજ પરમ આનંદ વડે સરસ છે, રસયુક્ત છે. સરસ, સરસ એટલે રસ સહિત, રસયુક્ત છે એટલે કે આનંદ પમાડે તેવું રસયુક્ત છે. મોક્ષમાં કેવળ જ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે, અર્થાત કેવળ જ્ઞાન અતિન્દ્રિય આનંદના રસ સહિત છે, સરસ છે. શેનો રસ છે? આનંદનો રસ છે. એવા આનંદના રસથી ભરેલું કેવળ જ્ઞાન છે. જો કેવળ જ્ઞાન કેવું છે એનું વર્ણન કરવામાં આવે તો ઘણું વર્ણન થાય, કેમ કે જ્ઞાન છે એ આત્માના અનંત ગુણોના પરિણામને અનુભવે છે, જાણે છે, એમાં આનંદ શાંતિ સુખનો એને અનુભવ થાય છે. કેવળ જ્ઞાન એટલે કંઈ જ્ઞાન નથી માહિતી રૂપે, એ માહિતીરૂપ જ્ઞાન નથી, કે પછી એ પરલક્ષી જ્ઞાન નથી, એને કેવળ જ્ઞાન નથી કહ્યું. જગતના સર્વ પદાર્થોની ત્રણે કાળની બધી પર્યાયો એમાં પ્રતિબિંબિત થાય છે, એ તો જ્ઞાનની નિર્મળતા અને એની શક્તિ કેટલી છે એ દર્શાવવા માટે કહ્યું છે. પરંતુ જેને એવું કેવળ જ્ઞાન થાય છે એને તો આનંદ હોય છે, કેમ કે કેવળ જ્ઞાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ એને પૂર્ણપણે થાય છે. પોતાનું જેવું અનંત ગુણોનું પરિણમન છે એ પૂર્ણપણે અનુભવાય છે, એટલે આનંદ, સુખ, શાંતિ બધાનો અનુભવ પૂર્ણપણે થાય છે, અતિન્દ્રિયપણે થાય છે, એવું એ જ્ઞાન છે, એનો અનુભવ કરવા વાળું જ્ઞાન છે. કેવળ જ્ઞાન ને સર્વજ્ઞતા તરીકે આપણે જે વાત કરીએ છીએ કે કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન જગતના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયોને એક સમયમાં ઉપજ જાણે, પણ એટલેથી વાત બનતી નથી. એ તો જાણવાની અપેક્ષાથી વાત કરી, પણ કેવળ જ્ઞાન તો અનુભવે છે, તેને અનુભવે છે. અતિન્દ્રિય આનંદના રસને અનુભવનારું છે. પેલું તો જ્ઞાન શક્તિ અપેક્ષા એ કેવું છે, એને કોઈ જ્ઞેય બાકી રહેતું નથી કે જેને એ ન જાણે, એ અપેક્ષાથી ત્યાં વાત કરી છે. અહીંયા બીજી અપેક્ષાથી વાત લીધી છે કે કેવળ જ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. કેવળ જ્ઞાનનું મહાત્મા જ્યાં સુધી એનો વિચાર ન કરીએ ત્યાં સુધી આવે નહીં. સર્વજ્ઞ ભગવાનનું મહાત્મા કેવળ જ્ઞાનનો વિચાર કરતા આવે છે, ઓહો પ્રભુ જગત આખાને જાણો છો એટલું જ નહીં, પણ અતિન્દ્રિય આનંદમાં આપ તો હંમેશને માટે સ્થિર થઈ ગયા છો. એવો આનંદ કે જે આનંદ ક્યાંયથી બીજેથી પ્રાપ્ત ન થઈ શકે, એવો આનંદ કે જેમાં કોઈ ઉણપ આવે નહીં, એવો આનંદ, એવું સુખ કે જેમાં કોઈ વધઘટ થાય નહીં, એ વાત અહીંયા તો કરી છે કે મોક્ષમાં કેવળ જ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. અર્થાંત કેવળ જ્ઞાન અતિન્દ્રિય આનંદના રસથી સહિત છે. વળી તે કેવળ જ્ઞાન ઉત્કૃષ્ટ છે, પરમ એટલે ઉત્કૃષ્ટ છે, પવિત્ર છે, અને કૃત સકલ કૃત્યમ કરવા યોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધા છે એવું છે. બધા કાર્યો એ જ્ઞાને કરી લીધા છે એવું એ જ્ઞાન છે. એટલે કે રાગ દ્વેષના ભાવોને એણે જુદા કરી દીધા છે, ભગવાન આત્માથી બધાને એણે જુદા પાડી દીધા છે, ભગવાન આત્માથી સકલ કર્મને એણે જુદા પાડી દીધા છે એવું એ ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદના રસથી ભરેલું જ્ઞાન છે, એ કેવળ જ્ઞાનની વાત કરી છે. શું કહ્યું કે સકલ કર્મનો નાશ થઈ જવાથી પર્યાયમાં પણ કાર્યની પૂર્ણતા થઈ ગઈ, તેથી કરવાનું કાંઈ બાકી રહ્યું નહીં એવું પૂર્ણ જ્ઞાન છે. આગળ કળશ 180 બાવાર્થ ઉપરનું પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પારણ નંબર 380 અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે જ્ઞાન કહેતા અંદર વળેલું જ્ઞાન બંધ અને પુરુષને એટલે આત્માને જુદા કરી દે છે. શું કીધું કે રાગથી ભિન્ન પડીને જે પ્રજ્ઞા જ્ઞાન સ્વસ્વરૂપને અનુભવે છે તે બંધને અને આત્માને જુદા કરી નાખે છે. એક તરફ ભગવાન આત્મા રામ અને બીજી તરફ આ બંધ. બંધ એટલે બંધ અને બંધના કારણો, રાગ દ્વેષના વિકારી ભાવો જે બંધનું કારણ છે તે, અને બંધ એ બધાને આ જ્ઞાન, આ પ્રજ્ઞા જુદા કરી નાખે છે. રાગથી ભિન્ન પડીને જે પ્રજ્ઞા સ્વસ્વરૂપને અનુભવે છે તે બંધને અને આત્માને જુદા કરી નાખે છે. તે જ્ઞાન આત્માને મોક્ષ પમાડતું થકું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ જે કેવળ જ્ઞાન તેને પ્રગટ કરીને સદા જયવંત પ્રવર્તે છે. શક્તિરૂપે અંદર જે અનંત જ્ઞાન અને આનંદ હતા તે શક્તિવાનમાં એકાગ્રતાના ધ્યાનથી, શક્તિવાનમાં એકાગ્રતા કરતા, શક્તિવાન એવો આ ભગવાન આત્મા એમાં એકાગ્રતા કરતા, એમાં નિર્વિકલ્પ ધ્યાનથી એ પ્રગટ થાય છે, એ પર્યાયમાં પ્રગટ થાય છે, અને તે હવે જયવંત પ્રવર્તે છે. અર્થાંત સદા એવા ને એવા રહે છે. હવે અપૂર્ણતા થાય અને નવો અવતાર ધરવો પડે એમ નથી. આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટ એ જ મંગલ વચન છે. તો અહીંયા આપણે આ કળશ 180 પૂરો કરીએ છીએ. હવે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. એટલે હવે ગાથા 288, 289 અને 290 મોક્ષ અધિકારની આ ત્રણ ગાથાઓ આપણે લઈએ. કુંતુંડાચાર્ય ભગવાન મોક્ષ અધિકાર આ ગાથાઓથી શરૂ કરે છે. કહે છે કે યથા નામ કશ્ચિત પુરુષો બંધન કે ચિરકાલ પ્રતિબદ્ધ તીવ્ર મંદ સ્વભાવમ કાલમ ચ વિજાનાતિ તસ્ય યદી નાપિ કરોતિ છેદમ ન મુચ્યતે તેન બંધનવશ ક્ષણ કાલેન તુ બહુ કેનાપિ ન શનળ પ્રાપ્નોતિ વિમોક્ષમ ઇતિ કર્મબંધ નાનામ પ્રદેશ સ્થિતિ પ્રકૃતિ એવમ અનુભાગમ જાનન અપિ ન મુચ્યતે મુચ્યતે સ ચૈવ યદિ શુદ્ધ. ગાથા 288 થી 290 આપણે ગુજરાતીમાં લઈએ. કે છે કે જેમ પુરુષ કો બંધન મહી પ્રતિબદ્ધ જે ચિરકાળનો તે તીવ્ર મંદ સ્વભાવ તેમજ કાળ જાણે બંધનો પણ જો કરે નહીં છેદ તો ન મુકાય બંધન વશ રહે ને કાળ બહુ એ જાય તો પણ મુક્ત તે નર નહીં બને તેમ કર્મબંધનના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ જો શુદ્ધ તો જ મુકાય છે. મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય એ વાત હવે કરવામાં આવી છે. એમાં પહેલા તો જે જીવ બંધનો છેદ કરતો નથી, બંધને છેદતો નથી, માત્ર બંધના સ્વરૂપને જાણે અને એવા જાણવાથી જે સંતોષ પામી ગયો છે તો એનો મોક્ષ થતો નથી. બંધનું સ્વરૂપ કેવું છે અને કઈ રીતે બંધ થાય છે એટલું જાણ્યું એટલે એને કઈ બંધ જતો રહેશે એમ નથી. આ વાત હવે આ ગાથામાં કરવામાં આવી છે અને એ આપણે લઈએ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા નામ બંધન કે ચિરકાલ પ્રતિબંધ, જેવી રીતે બંધનમાં ઘણા કાળથી બંધાયેલો કશ્ચિત પુરુષ તસ્ય તીવ્ર મંદ સ્વભાવમ, એટલે કે કોઈ પુરુષ તે બંધના તીવ્ર મંદ સ્વભાવને કાલમ ચ વિજાનાતિ અને કાળને અર્થાંત આ બંધન આટલા કાળથી છે એમ, કોઈ પુરુષ બંધનના તીવ્ર મંદ સ્વભાવને અને કાળને એટલે કે આ બંધ આટલા કાળથી છે એમ જાણે છે. યદિ ન અપી છેદન કરોતી તેન મુચ્યતે, પરંતુ જો તે બંધનને પોતે કાપતો નથી, છેદતો નથી, તો તેનાથી છૂટતો નથી. શું કહ્યું કે જેવી રીતે બંધનમાં ઘણા કાળથી બંધાયેલો કોઈ પુરુષ તે બંધનના તીવ્ર મંદ એટલે આકરા ઢીલા સ્વભાવને અને કાળને એ જાણે છે, પરંતુ જો તે બંધનને પોતે કાપતો નથી એટલે કે પોતે પુરુષાર્થ કરીને છેદતો નથી, કાપતો નથી, તો તેનાથી એ છૂટતો નથી. તો બંધન વશસન બહુ કેન અપી કાલેન સ નર વિમોક્ષમ ન પ્રાપ્નોતી, એટલે કે અને એ બંધનવશ રહેતો થકો ઘણા કાળે પણ તે પુરુષ બંધનથી છૂટવા રૂપ મોક્ષને પામતો નથી. આગળ કહે છે કે ઇતિ કર્મ બંધ નાના પ્રદેશ સ્થિતિ પ્રકૃતિ એવમ અનુભાગમ જાનન અપી ન મુચ્યતે. એટલે કે તેવી રીતે જીવ કર્મ બંધનોના પ્રદેશ સ્થિતિ પ્રકૃતિ તેમજ અનુભાગને જાણતા છતાં પણ કર્મબંધથી છૂટતો નથી. યદિ સ એવ શુદ્ધ મુચ્યતે, પરંતુ જો પોતે રાગાદીને દૂર કરી શુદ્ધ થાય તો જ છૂટે છે. કર્મબંધ કયા પ્રકારે છે અને એના પ્રદેશ અને પ્રકૃતિ બંધને અને સ્થિતિ બંધને એ બધાને બરાબર જાણે છતાં પણ એ કાંઈ એ બંધથી છૂટતો નથી. કર્મગ્રંથનો ઘણો અભ્યાસ કરે, ઘણો અભ્યાસ કરે, ગોમટસારનો જે કર્મકાંડ વિકાર છે એનો ખૂબ અભ્યાસ કરે. એક પ્રકૃતિ આ રીતે કામ કરે છે ને બીજી આ રીતે કરે છે ને આ વખતે આમ હોય છે ને આ વખતે આટલા કર્મનો બંધ પડે ને આ ગુણસ્થાને આમ થાય ને આમ થાય, આખું જીવન એમાં પૂરું કરે. બધી જ સમજ હોય, કર્મબંધ કઈ રીતે પડે છે, કયા ભાવ કેવા ભાવથી કેવા પ્રકારે કર્મબંધ પડે છે, કઈ રીતે નિદ્રા થાય છે, કયા ભાવે કઈ રીતે વર્તે છે, ત્યારે કયા પ્રકારના બંધમાં કેટલો સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ છે, આ બધું બરાબર 148 પ્રકૃતિઓનો ખૂબ બધો અભ્યાસ બરાબર સારી રીતે કર્યો હોય, બધું જાણતો હોય તો પણ એ કઈ મોક્ષને પ્રાપ્ત કરતો નથી, મુક્તિને પ્રાપ્ત કરતો નથી. જાણવાથી કઈ મુક્તિ મળતી નથી એમ અહીંયા કહેવું છે. પોતે એને એને કાપવાનો, એને છેદવાનો, એટલે કર્મબંધને છેદવાનો કાપવાનો સ્વયં પુરુષાર્થ નથી કરતો ત્યાં સુધી એનાથી એ છૂટતો નથી. એટલે પોતે જ એવો પુરુષાર્થ કરવો પડે છે. જાણવાથી કાંઈ એ થઈ જાય છે એમ નથી. આ વાત ટીકામાં સમજાવી છે. કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે આત્મા અને બંધનું દ્વિધાકરણ, અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા, દ્વિધાકરણ એટલે બે જુદા પાડવા, બે ને જુદા કરવા. બે શું? એક આત્મા અને બીજો બંધ. એટલે આત્મા અને બંધનું દ્વિધાકરણ, એને બેને જુદા જુદા કરવા, એનું નામ મોક્ષ છે. જુદા કરવા એટલે ભગવાન આત્મા ત્રિકાળ એ શુદ્ધ જ છે, પરંતુ વર્તમાન પર્યાયમાં એને કર્મની ઉપાધિ છે. એ કર્મની ઉપાધિ જે છે એને આત્માથી જુદી પાડવી, એટલે આત્મા અને બંધને જુદા કરવા, એનું નામ મોક્ષ છે. બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે, અર્થાંત બંધના સ્વરૂપને જાણવા માત્રથી જ મોક્ષ થાય છે એમ કેટલાક કહે છે, તે અસત છે, તે બરાબર નથી, ખોટું છે. બંધના સ્વરૂપને જાણવાથી મોક્ષ થાય એમ કેટલાક માને છે, કહે છે, તો એ અસત છે. કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ નથી. સંસારી અવસ્થામાં છે, અનેક કર્મની પ્રકૃતિઓથી બંધાયેલો એવો એ જીવ, એ માત્ર એનું જ્ઞાન કરે કર્મનું બંધનું, તો એનાથી એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ કહેવું છે. કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન થાય તો એને એ કાંઈ મોક્ષનું કારણ બનતું નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર બંધથી છૂટવાનું કારણ નથી. કોઈ માણસને લુડાની સાંકળથી બાંધવામાં આવ્યો, બેડીથી બાંધવામાં આવ્યો હોય અને એ બંધન કેવું છે ને કેવા પ્રકારનું છે એ બધું જાણવામાં આવે એટલે કાંઈ એ છૂટી જાય છે, એ છૂટવા માટેનું કારણ થાય છે એમ નથી. તેવી રીતે કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી એટલે કે આ કથનથી જેવો કર્મબંધના પ્રપંચની વિસ્તારની રચનાના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને પુત્ર આપવામાં આવે છે, જેમને એ સંતોષ છે કે અમે આ કર્મબંધને બરાબર જાણીએ છીએ, કયા પ્રકારે કર્મબંધ છે એને અમે જાણીએ છીએ અને એવું અમને જ્ઞાન છે તો એથી અમને મોક્ષ થાય છે, તો એ વાત ખોટી છે. એટલે એ કહે છે કે જેવો આ કર્મબંધના વિસ્તારની, પ્રપંચ એટલે વિસ્તાર કરે, એની રચનાના જ્ઞાન માત્રથી સંતોષાઈ ગયા છે, આ કર્મબંધ છે એના વિસ્તારની રચના, એના જ્ઞાનથી જેમને સંતોષ છે કે અમે જાણીએ છીએ બધું, તો તેમને ઉત્થાપવામાં આવે છે. એટલે કે એમની વાત બરાબર નથી, એ વાતનો અહીંયા સ્વીકાર કરવામાં આવતો નથી, એનો અસ્વીકાર કરવામાં આવે છે કે માત્ર કર્મબંધના જ્ઞાનથી મોક્ષ થાય છે, એ વાતનો અહીંયા અસ્વીકાર કરવામાં આવે છે. ભાવાર્થમાં કહે છે, બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્ય મતિ માને છે, તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે, બંધ તો કાપવાથી જ કપાય છે. ગુરુદેવે આ ત્રણ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ, પ્રવચન રત્નાકરમાંથી પાના નંબર 380 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે, ગાથા 288, 289, 290 ટીકા ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ છે. આત્મા અને બંધ તેનું દ્વિધાકરણ તે મોક્ષ છે. આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. આત્મા અને બંધ જુદા છે એવું જાણવું એનું નામ મોક્ષ નથી, પણ જુદા કરવા, જો અહીંયા કરવા શબ્દ મૂક્યો છે, માત્ર એટલું જાણવામાં આવે આ આત્મા અને આત્માને આ પ્રકારે બંધ છે, આત્માથી બંધ જુદો છે, એટલું જાણવાથી કઈ મોક્ષ થાય છે એમ નથી, પણ એમાં એને જુદા કરવા એટલે પોતે આત્માને પોતાના સ્વરૂપે એટલે બંધ રહિત અનુભવવો, એમાં પુરુષાર્થ સમાયેલો છે, એ કરવાનું છે. પહેલા બંધ રહિત પોતાના આત્માને એટલે કે જગતના બધા જ પદાર્થોથી, જગત પ્રત્યેના બધા જ ભાવોથી, પરના લક્ષી થતા બધા ભાવોથી, વિકલ્પોથી જુદો ભગવાન આત્માને જેવો છે તેવો અનુભવવો, એ સમ્યક દર્શન, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે અને એ મુક્તિનો અંશ છે. અને જ્યારે એમ પૂર્ણપણે એ અનુભવે છે અને એવા અનુભવમાં જ એ સ્થિર થઈ જાય છે ત્યારે મોક્ષ છે. એટલે કહે છે કે આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. મોક્ષ શબ્દ છે ને એમાં મુકાવું એમ અપેક્ષા છે. જો સરસ વાત ગુરુદેવે અહીંયા મૂકી છે કે એ મોક્ષ શબ્દની અંદર મુકાવું એમ અપેક્ષા છે. મુકાવું એટલે સેનાથી મુકાવું, મુકાવું કહો કે છૂટવું કહો, મુકાવું સેનાથી, મુકાવું સેનાથી છૂટવું, બંધથી, બંધથી મુકાવું એનું નામ મોક્ષ છે. બંધથી છૂટવું એનું નામ મોક્ષ છે. બંધથી મુકાવું અને સ્વરૂપમાં રહેવું એનું નામ મોક્ષ છે. જો માત્ર બંધથી મુકાવું એને મોક્ષ નથી કહ્યું, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એને મોક્ષ કહ્યું છે. એટલે નાસ્તિથી અને અસ્થિથી બંને રીતે વાત એક સાથે અહીંયા ગુરુદેવે લીધી છે કે બંધથી મુકાવું અને સ્વરૂપમાં રહેવું એનું નામ મોક્ષ. પરભાવથી મુકાવું એમ અર્થ લઈને અહીં દ્વિધાકરણ કહ્યું છે. આ માથે સિદ્ધશિલા ઉપર લટકવું એ કાંઈ મોક્ષ નથી. સિદ્ધશિલા ઉપર આત્મા પહોંચી જાય છે, ત્યાં રહે છે, એટલે એમ કાંઈ મોક્ષ નથી. મોક્ષનો અર્થ તો શું છે કે મોક્ષ એટલે જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા, નિજ શુદ્ધ સ્વરૂપ, નિજ આનંદ સ્વરૂપ એવા ભગવાન આત્મા માં સ્થિરતા થવી અને આ દુઃખની દશા, બંધની દશા જે પર વસ્તુ છે એનાથી ભિન્ન પડવું, હંમેશને માટે ભિન્ન પડવું. શું કહે છે કે મોક્ષ એટલે જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા, બંધની દુઃખની દશા જે પર વસ્તુ છે એનાથી ભિન્ન પડીને એક આનંદ રસકંદ પ્રભુ આત્મામાં રહેવું તે મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થાય એનું નામ મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો, સુખનો, શાંતિનો લાભ થાય, હંમેશ માટે શાશ્વત લાભ રહે એનું નામ મોક્ષ છે, એમ નિયમસારમાં કહ્યું છે. પૂર્ણ ચૈતન્ય ઘન પ્રભુ આત્માની સમ્યક દર્શનમાં પ્રતીતિ કરી કેવળ જ્ઞાનમાં પૂર્ણ ઉપલબ્ધિ કરવી એનું નામ મોક્ષ છે. પહેલા તો એવા આત્માનો અનુભવ કરવો, એને સમ્યક દર્શન કરવું, આત્માની પ્રતીતિ. પૂર્ણ ચૈતન્ય ઘન પ્રભુ આત્માની પ્રતીતિ એ સમ્યક દર્શનમાં થાય, અને એમ થતા જે સમ્યક દર્શન થયું અને જે પુરુષાર્થ હતો એ જ પુરુષાર્થને વધારે વધારતા, એમાં ઉગ્રતા કરતા, એકાગ્રતાની અંદર ઘણી ઉગ્રતા કરતા, પોતાના સ્વરૂપને વિશે ઘણી એકાગ્રતા વધારતા, ખૂબ એવો પુરુષાર્થ ઉપાડતા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, એટલે કે પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે, એમ કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે અને પછી એ મોક્ષ થાય છે. શ્રીમદજીએ કહ્યું છે ને કે મોક્ષ કયો નિજ શુદ્ધતા જે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષ કયો નિજ શુદ્ધતા, મોક્ષ કોઈ સ્થળ નથી, પોતાના શુદ્ધ સ્વરૂપને મોક્ષ કહ્યું છે. અને એ જે પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ માર્ગને કૃપાળુ દેવે સંક્ષેપમાં સમજાવ્યો, સકલ માર્ગ એ સમજાયો એ નિર્ગ્રંથ, કોઈ પણ પ્રકારના પરિગ્રહ વિના, ગ્રંથિ વિના, એટલે કે મિથ્યાત્વ વિના, મિથ્યાત્વની ગ્રંથિ વિના એવા માર્ગને સમજાયો સંક્ષેપમાં, એમ એ કહેવામાં આવ્યું છે. તો ત્યાં મોક્ષ શું છે એની વ્યાખ્યા પણ સાથે થઈ જાય છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, નિજ શુદ્ધતા, પોતાની શુદ્ધતા, પોતાના શુદ્ધ સ્વરૂપને મોક્ષ કયો છે, પોતાની શુદ્ધ દશાને પર્યાયમાં હંમેશને માટે પ્રગટ કરવી એ જ મુક્તિ છે, એ જ મોક્ષ છે. ગુરુદેવ સમજાવે છે અહીંયા 381માં પાના ઉપર કે બીજી રીતે કહીએ તો ભગવાન આત્મામાં અનાદિથી પર્યાયમાં વિકારનો સંબંધ છે તે બંધ અને સંસાર છે. પર્યાયમાં વિકારનો સંબંધ એટલે કે એને પર્યાયમાં વિકાર થાય છે, વિવાહ ભાવે પરિણમન થાય છે એવો જે સંબંધ છે એ બંધ છે, કેમ કે એ જ બંધનું કારણ છે. જે ભાવે એ થાય છે એ ભાવ જ આશ્રવ અને બંધનું કારણ છે. એના વિભાવ ભાવ, શુભ અને અશુભ ભાવ છે એ જ આશ્રવ અને બંધનું કારણ છે, અને એને નિમિત્તે થતો જે કર્મનો બંધ છે એ જ્યારે પછી ઉદયમાં આવે છે ત્યારે એના નિમિત્તે ફરી એને એનું લક્ષ્ય થવાથી ફરીથી એને રાગાદીના ભાવ થાય છે અને નવા કર્મ બંધાય છે, એટલે એ ચક્ર ચાલ્યા કરે છે. એટલે પર્યાયમાં વિકારનો સંબંધ જીવને છે, પર્યાયની અંદર એવો જીવને વિકારનો સંબંધ છે. જો એ પર્યાયમાં છે એના સ્વરૂપમાં એને કોઈ વિકાર સાથે સંબંધ નથી. ભગવાન આત્માનું એવું સ્વરૂપ નથી કે એને વિકાર સાથે કોઈ સંબંધ હોય. વિકાર સાથેનો સંબંધ તો પર્યાયમાં છે, એ તો એક યોગ્યતા છે, એ તત્કાલીન એવી યોગ્યતા છે કે વિકાર ભાવે વિભાવ ભાવે એ પરિણમે છે. અને એનું મૂળ કારણ તો એ છે કે પોતે સ્વને છોડીને, સ્વથી ચ્યુત થઈને બહાર આવ્યો છે અને પરનું લક્ષ્ય કરે છે, એટલે એને એવો વિકાર થાય છે, પરના નિમિત્તે વિકાર થાય છે. એટલે એ પર્યાયમાં છે, એટલે પર્યાયમાં એ વિકારનો સંબંધ છે. ભગવાન આત્મા એ જીવ દ્રવ્ય એ તો શુદ્ધ છે, એ દ્રવ્યને કાંઈ એવો વિકાર સાથેનો સંબંધ નથી, અને આ વિકાર સાથેનો સંબંધ એ જ બધો બંધ અને સંસાર છે, એ બધું પર્યાયમાં છે. જ્યારે તે કર્મ વિકારથી મુક્ત પૂર્ણ અબંધ થઈ જાય ત્યારે પૂર્ણ જ્ઞાન અને આનંદની દશા પ્રગટ થાય છે, અને એનું નામ મોક્ષ છે. આવા કર્મ અને વિકારથી પૂર્ણપણે મુક્ત થઈ જાય, પૂર્ણપણે બંધ રહિત થઈ જાય ત્યારે પૂર્ણ જ્ઞાન અને આનંદની દશા પ્રગટ થાય છે, એનું નામ મોક્ષ છે. બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે તે અસત છે. હવે મૂળ વાત ઉપર આવે છે. ગુરુદેવ કહે છે કે એ કઈ બંધના સ્વરૂપનું જ્ઞાન કરવાથી મોક્ષ થાય છે એમ નથી. કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર બંધથી છૂટવાનું કારણ નથી, તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જાણવું, એનું જ્ઞાન કરવું એ કંઈ કર્મબંધથી છૂટવાનું કારણ નથી. બેડીથી બંધાયેલો છું એટલું માત્ર જાણે એટલે કાંઈ બેડીથી છૂટે ના છૂટે, તેવી રીતે કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાન થાય એનું જાણપણું હોય તો એથી કાંઈ એ મોક્ષનું કારણ બનતું નથી, એથી કાંઈ એને છૂટવાનું એ કારણ થતું નથી. બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી મોક્ષ થાય એમ માનવું અસત છે. આગળ કહે છે કે આટલી પ્રકૃતિનો બંધ છે, આટલી કર્મ પ્રકૃતિ સત્તામાં છે, અને કુલ 148 પ્રકૃતિ છે, એમાંથી સંકિતીને 41 કર્મ પ્રકૃતિનો બંધ પડતો નથી, અને કર્મબંધ 4 પ્રકારે છે, એમાં અનુભાગ અને સ્થિતિબંધ કસાયથી પડે છે, તથા પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ યોગ છે. આમ કર્મબંધના વિસ્તારના જ્ઞાન માત્રથી, આ બધી જ્ઞાન માત્ર કહ્યું ને એટલે એ બધું માહિતી છે, એ બધી એવી બધી માહિતી હોય તો એવી માહિતીથી લોકોને સંતોષ થઈ જાય છે. અમે બધું જાણીએ છીએ, કઈ પ્રકૃતિ ક્યારે કેવી રીતે પડે એ જો આવડી ગયું હોય તો પછી જાણે કે અમે તો બધું જાણીએ છીએ એમ એને થઈ જાય છે. અરે ભાઈ, આ કર્મના શાસ્ત્રનો થોડોક અભ્યાસ કર્યો ને 5 વસ્તુની ખબર પડી, એ માહિતી છે, એ માહિતી કંઈ જ્ઞાન નથી. અને એ જ્ઞાનથી તું સંતોષાઈ જાય અને પુરુષાર્થ કરે જ નહીં તો શું થાય. એટલે અહીંયા તો શરૂઆત જ એવી રીતે કરી કે ભાઈ જો તને એનું જ્ઞાન છે અને એનાથી તું સંતોષાઈ ગયો છે તો કાંઈ તારો ઉદ્ધાર થવાનો નથી, એટલે કે તારો મોક્ષ થવાનો નથી, એથી તને કાંઈ ફાયદો નથી. આ પ્રકૃતિ આમ છે ને આ કર્મની આટલી સ્થિતિ છે ને આટલો સ્થિતિબંધ ને આ બધું જાણવાથી કાંઈ ધર્મ થાય છે? ગુરુદેવ પૂછે છે કે ઇત્યાદિ જાણવાથી શું ધર્મ થયો? રાગ અને આત્માને ભિન્ન પાડે ત્યારે એને ધર્મ થાય છે. એવું ભેદ જ્ઞાન થાય અનુભવ સહિતનું ત્યારે ધર્મની શરૂઆત થાય છે, અને એ પછી આગળ વધી અને પૂર્ણપણે એનાથી છૂટે છે. માત્ર બંધના પ્રપંચને એના વિસ્તારને જાણવાથી કાંઈ થતું નથી. અને ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા છઠ્ઠી લીટીમાં કહે છે કે જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય. બંધને તો કાપવાથી છેદવાથી કપાય છે. અંદર શુદ્ધ દ્રષ્ટિ અને રમણતા કરે તો બંધ કપાય. જ્ઞાનથી પ્રજ્ઞાથી રાગને વિધા ભિન્ન કરે અને સ્વરૂપને અનુભવે તો બંધ કપાય. રાગને જુદો કરે, પોતાથી ભિન્ન કરે અને સ્વરૂપને અનુભવે તો બંધ કપાય. શુદ્ધને અનુભવતા શુદ્ધતા થાય, અબંધ થાય. પણ અશુદ્ધતા કરતા કરતા શુદ્ધતા, અબંધતા, ત્રણ કાળમાં ન થાય. એટલે બંધના સ્વરૂપના વિકલ્પ માત્ર કરવાથી જ બંધ કદીએ ન કપાય. આવી વાત છે. તો આ રીતે આપણે આ ત્રણ ગાથાઓ અહીંયા પૂરી કરીએ છીએ.
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
Thank you.